તારીખ 8/12/1986 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 21 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 19
ત્રણ વર્ષ ઓછામાં ઓછા લેવાય. 15 16 વર્ષની નાની ઉંમરે પુખ્તી ઉંમર કહેવાય તો એમાં એક સ્વાનુભવ કરવો છે, આત્મહિત કરેલું છે, આ જ એક જીવનનું કાર્ય છે અને આ જ ભાવનામાં આવવું, આટલો જે વિવેક ઉભો એક અસાધારણ છે. ત્યારે બીજા સાધનો એટલા ઉપલબ્ધ નહીં હોવા છતાં કાર્યમાં આગળ વધવાનું કારણ થયું. જે કાર્ય પ્રાપ્ત થયું એમાં એ કાર્ય સુધી પહોંચવાનું કોઈ મહત્વનું કારણ હોય તો પ્રથમમાં પ્રથમ ઉભેલી ભાવના છે. એ ભાવના કેવી છે એનું પહેલેથી વર્ણન એ રીતે લીધું છે કે ચૈતન્યને નામ આત્માને પોતાને ચૈતન્યમાંથી પરિણમેલી આત્મા અને આત્મામાંથી ઉગેલી જે ભાવનાનો આધાર તપાસવામાં આવે કે કોના આધારે આ ભાવના થઈ એ તપાસવામાં આવે, બીજો કોઈ અન્ય આધાર નથી. મને મારા માટે આ ભાવના થઈ છે, ચૈતન્ય શબ્દને જગ્યાએ પોતાનું સ્વરૂપ લઈએ તો મને મારામાંથી આ ભાવના ઉત્પન્ન થઈ છે અને મારામાંથી ભાવના ઉત્પન્ન થઈ છે એટલે કે અવસ્થામાં ઉત્પન્ન થતા રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં. બીજા અન્ય પદાર્થના આધારનો તો સવાલ નથી. ભવિષ્યમાં સારી ગતિ મળે, સારો ભાવ મળે, અનુકૂળતાઓ મળે, પુણ્ય બંધાય, કોઈ સ્થાન મળે એ તો પ્રશ્ન છે. એ તો બધા રાગના નિમિત્તો છે અને મોહવશ એવી ભાવના થાય છે. જે કોઈ બહારના સગવડતાના સાધનો, અનુકૂળતાના સ્થાનો છે, પ્રસંગો છે, એ રાગના નિમિત્તો છે અને મોહવશ એની ભાવના થાય છે. ઈચ્છા શબ્દ અહીંયા ટૂંકો પડે છે. ઈચ્છાનો વિચાર કરીએ કે ઈચ્છા કહેવી કે ભાવના કહેવી, ભાવનાની ઈચ્છા કહેવી કે નહીં, ઈચ્છા શબ્દ નાનો પડે છે, ટૂંકો પડે છે. ઈચ્છા સામાન્ય કાર્યમાં વપરાય પણ છતાં ઈચ્છામાં લુખાશ છે, ભાવનામાં ભાવની વિનાશ છે, એ ફરક છે. ઈચ્છા એક લુખી વાત છે એમ લાગે છે, જ્યારે ભાવનામાં તો એ ભાવની વિનાશ છે. જે પરિણામ ભાવનાથી ભીંજાયેલા પરિણામ છે એમ કહેવાય એને ભાવના કહીએ. અને એનું મૂળ શું કે એનું મૂળ પોતાનું ચૈતન્ય સ્વરૂપ, બીજું કોઈ એનું મૂળ નહીં. જેમ કોઈને વૈરાગ્ય થાય છે તો રાગ ગર્ભિત, દ્વેષ ગર્ભિત, દુઃખ ગર્ભિત, માન ગર્ભિત અનેક પ્રકારે થાય છે ને, તો એ બધા વૈરાગ્યને ખરેખર વૈરાગ્ય ન કહીએ. કેમ કે એના જે કારણ છે એ સમીચીન કારણ નથી, યથાર્થ કારણ નથી, એટલે એ કારણ સાચા નથી. પણ પોતાના પરિપૂર્ણ સ્વભાવના આધારથી કોઈ પણ પરપદાર્થની અપેક્ષા વૃત્તિ ઉડી જાય છે, સહજ ઉપેક્ષા વૃત્તિ થાય તો એને વૈરાગ્ય કહીએ. તો એમાં આધાર આત્માનો છે, આ વૈરાગ્યનો દ્રષ્ટાંત લેવો છે ભાવનામાં, કે જેમ આત્માને આધારે ઉત્પન્ન થયેલો વૈરાગ્ય વાસ્તવિક વૈરાગ્ય છે, રાગદ્વેષમાંથી મોહમાંથી જન્મેલો વૈરાગ્ય ખરો વૈરાગ્ય નથી. દેખાય વૈરાગ્ય તો પણ એ સાચો વૈરાગ્ય નથી. એમ રાગની રાગ રસમાં તીવ્રતા થાય, કોઈ દ્વેષનું કારણ મળે, કોઈ મોહને લઈને ભાવના થાય, એ આ પ્રકાર નથી. એમાંથી ઉગેલી આ ભાવના નથી. પણ જે ચૈતન્યમાંથી પરિણમેલી છે, એટલે આત્માના ઊંડાણમાંથી આવેલી ભાવના છે. એક વાત પ્રત્યક્ષ ચર્ચામાં પણ એવી ચર્ચા ચાલી હતી કે સમ્યક દર્શન થયા પહેલા એવો પ્રશ્ન હતો, બધું બરાબર હોય નહીં, કાંઈ મુખ્યાત્મમાં તો કાંઈ બધું બરાબર હોય નહીં, બધું બરાબર કાંઈ બરાબર ન હોય, ગમે તે સાધન કરીએ તો એ સાધન બરાબર સાધન નથી, તો અહીંયા શું કરવું? મુખ્યાત્મની જ્યાં અવસ્થા છે, મોક્ષ દશામાં ત્યાં શું કરવું? તો કે સાવ એમ નથી. શું કહ્યું? એવો જવાબ દીધો કે સાવ એમ નથી ને સાવ એમ ન લેવું જોઈએ. કેમ કે ત્યાં પણ જો એકમાત્ર સ્વરૂપ પ્રાપ્તિનું લક્ષ્ય કર્યું હોય, એકમાત્ર આત્મહિતનો હેતુ સાચવી રાખવામાં આવે, પકડી રાખવામાં આવે, અને જો જીવ યથાર્થ ભાવનામાં આવે તો જરૂર એ પોતાના સ્વાનુભવ પ્રત્યે આગળ વધી શકે છે. શાસ્ત્ર સ્વાધ્યાય, સત્પુરુષના વચનોનું શ્રવણ કે અધ્યયન ગણો, અથવા તો પરિચર્યન ગણો, એની પાછળ અંદરમાં જો આ વિષય હોય, લક્ષ્ય હોય, હેતુ બરાબર હોય અને ભાવના અંતરની હોય, અંતરની ભાવના હોય, ચૈતન્યમાંથી અંતરમાંથી ઉભેલી ભાવના હોય, તો એ આગળ વધી શકે છે. હા, ઈચ્છા તો બહુ ઉપર ઉપરની ચીજ છે, જળબુદ્ધિ છે, અથવા કોઈ એમ કે ભાઈ અમને ઈચ્છા છે કે અમારે કંઈક આત્માનું હિત કરી લીધું, એવું અમારી ઈચ્છા છે, અને એટલે અમે આ બધું અમને જરૂરિયાત લાગે છે, અમારી આ ઈચ્છા છે, અને આ પ્રવૃત્તિમાં એટલા માટે ધાર્મિક પ્રવૃત્તિમાં આવ્યા છીએ. અહીંયા કહેશે કે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિની પાછળ શું છે, આટલો પ્રશ્ન. કોઈ પણ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ હોય, બાહ્ય એ સમસ્ત બાહ્ય ધાર્મિક પ્રવૃત્તિની પાછળ અંતરથી ઉગેલી આત્મપ્રાપ્તિની જે ભાવના છે, એ ભાવના નો સદ્ભાવ હોય તો ઊંધે રસ્તે વિપર્યાસમાં જવાનું ન બને, અને ભાવના વગરના જીવને વિપર્યાસમાંથી બચવું બહુ મુશ્કેલ છે, ઘણું મુશ્કેલ છે. એટલે બીજી વાત નથી લીધી કે ચૈતન્યને એટલે પોતાને પોતામાંના અંતરમાંથી પરિણમેલી ભાવના, પરિણમેલી એટલે સહજ ઉત્પન્ન થયેલી, પરાણે પરાણે કરવાનો આ વિષય નથી, અને પરાણે ત્યારે કરવું પડે છે કે બીજી બાજુનું ખેંચાણ છે એમાંથી હઠ કરવી પડે છૂટવા માટે. એ હઠનો પ્રયોગ નથી, આ પરિણમેલી ભાવના એમ છે. સહજ પરિણમી ગયું હોય એવી જો ભાવના હોય, અર્થાત એ રાગ દ્વેષમાંથી નહીં ઉગેલી એવી ભાવના હોય, તો એવી યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફળે જ છૂટકો, એટલે અવશ્ય ફળે છે, ફળે ફળે ને ફળે છે, ન ફળે એવું એ ભાવના અનુસાર ચૈતન્યને પોતાનો ચૈતન્યનો સ્વાનુભવ ન થાય, પોતાની ભાવનામાંથી સ્વાનુભવની ભાવના હોય ને સ્વાનુભવ ન થાય, સ્વરૂપની ભાવના હોય ને સ્વરૂપનો અનુભવ ન થાય, એ નથી બનતો અહીંયા. અન્ય પદાર્થ તો પોતાના વશની અને અધિકારની વાત નથી, અન્ય પદાર્થના પરિણામની. એટલે અન્ય પદાર્થનું કાર્ય થાય કે ન થાય એનો કોઈ નિયમ નથી, પણ આ તો પોતાનું નિજ પદાર્થ છે એટલે ન થાય પ્રશ્ન રહેતો નથી. તો એ આ જ વિષયને થોડો ઊંડાણથી લઈએ તો આમ શા માટે એક પ્રશ્ન ઉઠાવવો જરૂરી છે કે શું કરવા એ ફળે છૂટકો, શા માટે એ ફળે ને ન ફળે એવું ન બને, એવું શા માટે, શું કારણ? તો આ એક એની વાસ્તવિકતા છે, ભાવનાની આ એક વાસ્તવિકતા છે કે જેની તીવ્ર ભાવના હોય એ તીવ્ર ભાવનાને અવરોધક કોઈ પણ સામે પરિસ્થિતિ ઊભી થાય તો ભાવનાવાળાને એ પરિસ્થિતિ મંજૂર નથી, સંમત નથી, એની ભાવનાને વશ, ભાવનાથી વિરુદ્ધ પરિસ્થિતિ એને સંમત નથી. હવે અહીંયા શું પરિસ્થિતિ છે? અંદરમાં આત્મામાં આ કોઈ બહારની પરિસ્થિતિનો વિષય નથી, પ્રકરણ નથી. કે અંદરની પરિસ્થિતિમાં જે કોઈ ભાવનાને અવરોધક પરિસ્થિતિ છે એ પોતાના જ ભાવો છે. જીવના જે જડ પ્રત્યયી પરિણામો છે તે તમામ પરિણામો એ જીવની ભાવનાથી વિરુદ્ધ છે, ચૈતન્યના અનુભવની ભાવનાથી વિરુદ્ધ છે. જળને અનુભવવા જતા ભાવો અનુભવી શકતો નથી કોઈ આત્મા. કોઈ આત્મા જળને વેદી શકતો નથી કે અનુભવી શકતો નથી, છતાં પરિણામ થાય છે અનાદિથી. પણ એ પરિણામ થવાનું કારણ એ છે કે જીવને ભાવના વિનાનો જીવ નથી અને એને જળની જ ભાવના છે અનાદિથી. પાછું એમ નથી કે ભાવના જેવી કોઈ ચીજ જ નથી. જળની ભાવના તો સંસારી પ્રાણીને છે છે ને છે. જળની ભાવના હોવાથી એને જળ પ્રત્યેના પરિણામરૂપ જે રાગ છે, પરભિલાષ, એની ભાવના પણ એની અંદર સાથે સાથે આવી જાય. એ જળ જ છે ખરેખર, તો એ જળ સદ્રશ હોવાથી અને એનામાં જ્ઞાન નહીં હોવાથી, રાગમાં જ્ઞાન નહીં હોવાથી, એ ચૈતન્ય ભાવો હોવા છતાં પણ, ચૈતન્ય પરિણામો હોવા છતાં એ જળ જેવા છે. પણ એ ભાવના, જળની ભાવનાને પણ એને તપાસી નથી. પણ સમજી શકાય એવી વાત છે કે પોતાનું ધ્યેય હોય, પોતે કરવા ધાર્યું હોય, જેની પાછળ એની ઘણી તીવ્ર ઈચ્છા હોય, અહીંયા ભાવનાને આપણે ન સમજી શકતા હોય તો એમ લઈએ કે ઘણી તીવ્ર ઈચ્છા હોય, એની પાછળ ચીકણામાં ચીકણા પરિણામ થતા હોય કોઈ કાર્ય પાછળ, અને એમ કહેવાય કે આખો જીવ ત્યાં ટીંગાઈ જાય છે એટલું વજન દે છે, નથી કહેતા આ આ કામ પાછળ તો એ ટીંગાઈ ગયો છે એટલું વજન આપે છે. એવું કોઈ કામ હોય એના મહત્વનું, એને અવરોધક સીધું કે આડકતરું કોઈ પણ કારણ એ જીવ સંમત નહીં કરે. મને છે કે નથી પૂછતું કે સીધું કે આડકતરી કોઈ વાત આવે તો એને સંમત નહીં કરે, અથવા એમાં નુકસાન થાય એવું કાંઈ સીધું કે આડકતરું એના એને અવરોધક થાય એવું કાંઈ સંમત નથી કરતું. તો આ ભાવનાના પ્રકારની અંદર પણ આત્માને હિતરૂપ થાય એવી જ વાત સંમત કરવામાં આવે છે, અહિત એક પણ વાત, એક કણ પણ સંમત કરવામાં આવતો નથી. રાગનો એક કણ પણ સંમત કરવામાં આવતો નથી. એનું કારણ આ છે કે ભાવના છે એ સંપૂર્ણ ચૈતન્યની છે, પૂર્ણ શુદ્ધ ચૈતન્યની છે, કોઈ અપૂર્ણતાની પણ નથી મલિનતાનો તો પ્રશ્ન નથી, રાગ તો મલિન છે પણ અપૂર્ણતા સંમત નથી અને મલિનતા સંમત નથી. એટલે સાધક જીવને અપૂર્ણ વિકાસની અંદર પણ અટકવાનું કારણ નથી. સાધક દશામાં આગળ વધે છે પણ અપૂર્ણ વિકાસમાં કોઈ સાધક ન અટકે, એવી આ સાધક સાચા સાધકની લાઈન પણ એવી છે કે કોઈ અપૂર્ણ વિકાસમાં અટકે નહીં. પૂર્ણ થઈ જ છૂટકો, પૂર્ણ થઈ જ રહે છે અને ત્યાં સુધી ભાવનાનો વિષય ઊભો જ રહે છે. મુનિ દશામાં તો આ બહુ પ્રસિદ્ધ વાત છે, મુનિ દશાની તો આ બહુ પ્રસિદ્ધ વાત છે કે પોતાના આત્મ સ્વરૂપને ભાવવા માટે મુનિ દ્વાદશ ભાવનાનું પરિચર્યન કરે છે. બાર ભાવનાનો વિષય આવે છે, તેને સ્વામી કાર્તિકેયાનું પરીક્ષામાં તો ગ્રંથ જ એના ઉપર છે એમ કહીએ બધાને. બાર ભાવના પણ એ તો વિકલ્પના ભેદે ભેદ છે, ભાવના બાર પ્રકારની નથી. એ તો વિકલ્પ ભાવનામાં એ ભાવનાને અનુસરીને ઉત્પન્ન થતા જે વિકલ્પ છે એના બાર ભેદ પ્રકાર છે. ભાવનાના બાર ભેદ નથી, સ્વરૂપ તો એક પ્રકારે છે અને સ્વરૂપની ભાવના પણ એક જ પ્રકારે છે. એ તો બધા વિષયમાં એવું છે કે કેટલા તપ છે કે બાર પ્રકારના તપ છે, છ અભ્યંતર ને છ વાય, એના પણ બારનો જ આંકડો છે. એ વિકલ્પના ભેદ છે, તપનું ભેદ નથી. તપ એક જ, નિશ્ચય તપ એક જ પ્રકારે છે. પછી આ બાર ભેદને વ્યવહારમાં નાખવામાં આવે છે. એ તો ક્રિયાની અપેક્ષાએ બાહ્ય ભેદ કરતો ભેદ છે. એકમાં બીજી જળની ક્રિયાઓ, પર પદાર્થ સાથેની ક્રિયાઓ હોય છે, એકમાં અંતરંગ પરિણામની મુખ્યતા છે, પરિણામની મુખ્યતા છે, એકની અંદર ક્રિયાની મુખ્યતા છે, એમ બાહ્ય ભેદ કરતો. પણ ભેદ બધા વ્યવહારથી છે. આત્મામાં ઉગ્ર રીતે સ્થિર થાય એને ધ્યાનાગ્નિમાં તપાયમાન થયેલો આત્મા, તપથી તપાયમાન થયેલો આત્મા કહેવામાં આવે છે. એ તપ છે ખરેખર, જેનેથી ઉપે છે, તપે છે, તપે છે, તેથી ઉપે છે, ઉપે છે એટલે શોભે છે. ગઈ ભાવના બે ભાવના સાથે ન રહે, બે વિરુદ્ધ ભાવના સાથે ન રહે, એટલે પછી જે ભાવનાને પ્રતિકૂળ એવી અંદરની ભાવના પરિણામની સ્થિતિ ઊભી થાય છે એનો ભાવનાથી નિષેધ આવે છે, ભાવનાને કારણે એનો નિષેધ આવે છે. આ ભાવનાને લીધે જીવ કોઈ પણ શુભ ભાવમાં પણ પટકતો નથી, ફસાતો નથી. એનું કારણ આ છે કે ચૈતન્યની ભાવના છે અને ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ભાવના છે, માટે જીવ ત્યાં અટકતો નથી. એ તો પછી સ્ટેજ બદલાઈ ગયો છે, આખો ઘણી દશાનું સ્તર છે, પણ છતાં પણ ત્યાં બાર પ્રકારે ભાવના ઊભી થાય છે. છે તો સ્વરૂપની એકની ભાવના, પણ એવા બાર પ્રકારે સ્વરૂપની ભાવના, કેમ કે વિકલ્પમાં એકને એક પ્રકારનો વિકલ્પ ન ટકે, કારણ કે એ તો અન્ય છે ને, વિકલ્પ તો અન્ય છે. સ્વરૂપમાં એકને એક સ્વરૂપમાં ગમે એટલું ટકી શકાય, પણ અન્ય વિષયમાં અંતર્મૂળથી વધારે ન ટકી શકાય એવો નિયમ છે. આત્માને છોડીને અન્ય ભાવમાં અંતર્મૂળથી વધારે કોઈ ભાવ ન ટકી શકે, આ એનો નિયમ છે. એટલે બદલાય છે, તો એ વિકલ્પની સ્થિતિમાં આ બાર પ્રકાર ઉત્પન્ન થાય છે. મુનિરાજને પણ સ્વરૂપની ભાવના આવે છે અને એ વૈરાગ્યની ઉત્પાદક કહેવાય છે અથવા અધ્યાત્મની ઉત્પાદક ભાવના કહેવાય છે. પણ સમગ્ર રીતે એનો વિચાર કરીએ તો આખું જે અધ્યાત્મ છે, મોક્ષ માર્ગનું આખું જે અધ્યાત્મ છે એનું મૂળિયું શું? કે ચૈતન્યમાંથી ઉપજેલી, ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના, આ એનું મૂળિયું છે. બીજું કાંઈ લાંબુ ટૂંકું ન આવડે, બધું અટપટું લાગતું હોય, ગમે તે પરિસ્થિતિ હોય, બુદ્ધિ કામ ન કરતી હોય, કોઈ ન્યાય કોઈ વિષય ન સમજાતો હોય, તો પણ ભાવનાના બળે સીધું થઈ જશે. નહીં સમજાવવાનું કારણ તો પૂર્વ સંસ્કાર, એથી વિરુદ્ધ જાતિના પૂર્વ સંસ્કાર દ્રઢ થઈ ગયા હોય આત્માને વિષય, તો બુદ્ધિ છે એ સરળ થઈને ન્યાયને ન સ્વીકારે કે વસ્તુના સ્વરૂપને ન સ્વીકારી શકે. એટલે વસ્તુનું સ્વરૂપ તો જેવું છે તેવું સરળ છે, છતાં ભાષામાંથી ભાવ ન બેસતો હોય એવું કોઈ સંસ્કારની દખલ હોય અંદરમાં, ઉલટા સંસ્કાર, તો ભાવનાવાળાને એ પરિસ્થિતિમાં ઉકેલાવી જાય છે, એને એને આગળ જતાં પણ એ નીકળી જાય છે. પ્રયોજનભૂત વિષયમાં કોઈ વાત એને ન સમજાય એવી નથી, સુધી જાય છે આમ કહેવા માંગે છે. ભાવના છે એ જ્ઞાનને નિર્મળ કરનારી ચીજ છે એમ કહીએ તો ચાલે. જ્ઞાનને માંથી વિપર્યાસ દૂર કરનારી, જ્ઞાનને નિર્મળ કરનારી ચીજ છે અને આગળ વધવામાં આધારભૂત પાયાની ચીજ છે, મૂળની ચીજ છે. એવી યથાર્થ ભાવના એને લીધી છે, રાગ દ્વેષમાંથી નહીં ઉત્પન્ન થયેલી હોવાથી, અને નિર્મોહી એવા આત્મામાંથી, આત્માને આત્મામાંથી નિર્મોહી એવા આત્માને આત્મામાંથી ઉત્પન્ન થયેલી ભાવના હોવાથી એ મોહથી વિરુદ્ધ છે. મોટી વાત તો છે, જીવને જે તકલીફ આપે છે એ મોહ તકલીફ આપે છે. રાગ દ્વેષ તો મોહના સંતાન છે, ખરેખર તો બરાબર રાગ દ્વેષ અને અનેક પ્રકારના વિભાવ પરિણામ એ બધા મોહના જ સંતાન છે, મોહની પરંપરા છે. આ ભાવના છે એ મોહથી દૂર જવાની સાધન છે. નિર્મોહી આત્મામાંથી આત્માને ઉત્પન્ન થયેલી ભાવના છે, એમાં રાગની પ્રધાનતા નથી, ક્યાંય રાગની મુખ્યતા નથી. વિકલ્પની સ્થિતિ છે પણ એની ક્યાંય પ્રધાનતા નથી. એને ચૈતન્ય જોઈએ અને ચૈતન્યની પ્રધાનતા છે. રાગ રહિત, મોહ રહિત ચૈતન્યની પ્રધાનતા છે, એની ભાવના છે. રાગની ભાવના નથી ને રાગમાંથી ઉત્પન્ન થયેલી નથી ને રાગની પણ નથી, ઉલટાની રાગની નિષેધક છે. એ ફળે છે એનું કારણ એ છે કે ભાવનાના અવરોધક ભાવો છે એનો એ નિષેધ કરે છે. ભાવના એનાથી, ભાવોથી તરવાનો એ પ્રયત્ન કરે છે, એ ભાવોથી દૂર જવાનો એમાં ભાવ છે. એ જે ભાવો ચૈતન્યને અવરોધક છે, ભાવનાને અવરોધક છે, એની સાથે ભાવનાને મૈત્રી થતી નથી, એની સાથે ભાવના ચાલતી નથી, એટલે એ ભાવના ફળે છે એનું કારણ. હવે અહીંયા હું બહુ જોરથી વાત કરી છે કે જો ન ફળે તો જગતને, જગતને એટલે કે આ વચ્ચે હાઇફન છે, લીધો છે, એ અર્થાત્ના સ્થાનમાં છે. એટલે કે જગતને એટલે કે 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, એનો સર્વનાશ થાય. ક્યાં ગયું 14 બ્રહ્માંડ એનો પત્તો ન લાગે, એનું નામ શૂન્ય. અભાવથી જુઓ, બ્રહ્માંડ એટલે આખું જગત ને, આખું જગત એટલે અસંખ્ય યોજન પ્રમાણ, આમ લઈએ તો કેટલા અસંખ્ય યોજન પ્રમાણ છે, 43,343 ઘન રાજ્ય, પણ એના યોજન લઈએ તો અસંખ્ય યોજન પ્રમાણ છે. એમાં રહેલા છ દ્રવ્યો જે અનાદિ અનંત છે, શાશ્વત છે, છ દ્રવ્યો જગત પણ આવું શાશ્વત છે. એ ત્રિકાળી શાશ્વત છ દ્રવ્યોને શૂન્યમાં આવવું પડે, આ એક ભાવના સામે આખા જગતને તોળ્યું છે અને એ ભાવનાનું પલ્લું નીચું નમે છે, જગતને ઉડાડ્યું છે. આટલી બધી વાત છે ભાવના. એક જીવને જો ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના હોય તો આખા જગતને એમાં એની પાસે નમવું પડે. આવી વાત છે, એવી વાત છે. ચૈતન વજ્ર છે, ચૈતન વજ્ર છે, એ વજ્રમાંથી કિરણ નીકળ્યું છે, એ પણ વજ્રની જાતિનું છે. કેવું વજ્ર છે કે છ દ્રવ્યનો ત્રિકાળ હોવા પણ ક્યારથી સમ્યક દર્શન નથી થયું જીવને કે અનંત કાળથી નથી થયું? મિથ્યા દર્શનના સંસ્કાર કેટલા કાળથી જીવને પીડ્યા છે? રાગ દ્વેષ સંસ્કાર અનંત કાળથી પીડ્યા છે, પણ એને આ બધા એને ભેદીને છેદી ના જશે, બધાને છેદી નાખશે. કેમ કે એ તો અનંત કાળનું અંધારું હોય અને દીવો પ્રગટ થવો એ સ્વતંત્ર વસ્તુ છે. દીવાને પ્રગટ થવામાં અંધારાની તાબેદારી છે કે ઘણા કાળનું અંધારું છે માટે અહીંયા કોઈ દીવો પ્રગટાવી ન શકાય એવું અંધારું કઈ કબજો જમાવીને બેઠું છે દીવા ઉપર? દીવાને પ્રગટવું એ દીવાની સ્વતંત્રતાની વાત છે, એવી આ સ્વતંત્રતાની વાત છે. અનંત કાળના સંસ્કારો એ જ જીવને હોય ઊંધા ઊંટા, એને કાંઈ ગભરાવાની જરૂર નથી. જો એને સાચી ભાવના યથાર્થ ભાવના ઉત્પન્ન થાય તો એને એ ભાવના ફળે છૂટકો છે, એમાં એને કાંઈ નાસીપાસ થવાની જરૂર નથી. આ સત્પુરુષોએ માર્ગને સરળ અને સુગમ કર્યો છે એની અહીંયા પ્રતીતિ થાય છે. કોઈ એમ કહે કે અમે ઓછું ભણ્યા છીએ, અમને શાસ્ત્રો વાંચતા આવડતા નથી, અમે પંડિતો વિદવત્તા ભરેલી વાતોને સમજી શકતા નથી, બધું અઘરું અઘરું લાગે છે, કઠણ લાગે છે, કહે છે કે એ તો તારી ભાવના થઈ નથી એટલે એ બધી કઠણતાની વાતો છે, ભાવનાવાળાને તો સરળ છે, સુગમ છે, સહેલું છે. અનુભવ પ્રકાશમાં એ વાત લીધી છે દીપજી કે સંતોએ અથવા શ્રી ગુરુએ માર્ગને સહેલો કર્યો છે. શેનેથી સહેલો કર્યો છે? કે આવી વાતો પ્રસિદ્ધ કરીને સહેલો કર્યો છે. કે તું એકવાર તારા સ્વરૂપ પ્રાપ્તિની સાચી ભાવનામાં આવ, બસ બાકીનું બધું આગળનું માર્ગમાં ગમે એટલા અવરોધક ભાવો છે બધા દૂર થતા વાર નહીં લાગે. દેકાને ચકલાને બધા અથવા ગમે એવા વિરાધક પરિણામો જીવ કરી ચૂક્યો હોય અને એ વિરાધક પરિણામોના સંસ્કાર છે એ તો સ્વાભાવિક છે કે રહી જાય છે, ત્યારે એ બધાને ગાળી નાખનારી ચીજ કઈ છે? તીવ્રમાં તીવ્ર કષાય કર્યા હોય, તીવ્રમાં તીવ્ર મિથ્યાત્વ સેવા હોય, અજ્ઞાન ભાવે તીવ્રમાં આકરામાં આકરા પરિણામ કર્યા હોય, એના સંસ્કારને ભૂસી નાખે, જળ મૂળમાંથી કાઢી નાખે, અથવા કઠણમાં એવી કઠણ ચીજને ગાળી નાખનાર કોણ છે? કેમ આ ફળે છૂટકો છે? એનું કારણ એ છે કે જળ પ્રત્યે જેટલા પરિણામ છેલ્લી હદના કર્યા હોય, નિગોદને લાયક નિગોદમાં ગયો છે, ત્રસની પર્યાયમાં તો મર્યાદિત ગયો છે, કોઈ જીવ અનંતકાળ ત્રસની પર્યાયમાં રહ્યો એવું નથી, આપણો જીવ પણ નથી, કેટલાક જીવો તો નિત્ય નિગોદમાં છે, હજી હજી સુધી બહાર નથી નીકળ્યા, ક્યારથી અનાદિથી અત્યાર સુધીમાં બહાર જ નથી આવ્યા, નિગોદમાં નિગોદમાં છે, અને જે ત્રસ પર્યાયમાં આવીને ચોરાશીના પરિભ્રમણમાં આવે છે એ પણ ત્રસ પર્યાયની અંદર મર્યાદિત કાળ રહે છે, ઉત્કૃષ્ટ 2000 સાગર પાછા નિગોદમાં જાય છે, ઘણા આકરા પરિણામ કરીને જીવ જાય છે, પણ ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના એ સંસ્કારને એ ભાવોનાની દ્રઢતાને પણ ગાળી નાખે છે, એવો પ્રકાર છે, અને એ ભાવના વાળાને સમજાય છે, સામે આવે છે બધું, કેટલાક રોગનો એવો પ્રકાર છે તબીબી વિજ્ઞાનની અંદર કે એ રોગનો અભાવ થયા પહેલા એ રોગ બહાર આવે, ન દેખાતો હોય તો દેખાય, જેમ કે એવી ઘર કરી દીધી શરદી હોય તો એનો નાશ થયા પહેલા એકવાર શરદી બહુ વધી જાય પછી એ શરદીનો નાશ થાય, હોમિયોપેથિકમાં અને બાયોકેમિકમાં એને એ પદ્ધતિથી રોગને કાઢે છે, એને એગ્રીવેશન કહે છે, ભાઈ તાવ આવ્યો તો ને આ દવા આપી છે, તાવ વધે તો ગભરાશો નહીં, શરદી વધે તો શરદી થયું હોય તો જે પણ રોગ હોય એનો એકવાર ઉપદ્રવ વધેલો થઈને ઉપદ્રવ દેખાશે, અને એવું થાય તો સમજવું કે આ ચીજ સારું છે, એમાં રોગ વિધો છે એવી ગણતરી નહીં કરતા, એમ દર્દીને પહેલા સમજાવવામાં આવે છે, એમ અહીંયા ભાવનાના વિષયમાં પણ એવું છે કે જીવે જીવ ઊંધો બહુ ચાલ્યો હોય તો એ બધા ભાવો એકવાર એની સામે આવે છે, સંસ્કાર નાખ્યા છે, રસ લીધો છે, એ ભાવનાની આગળ તૂટી જાય છે, ગળી જાય છે, એવી એક જબરદસ્ત ચીજ છે કે બધું ગળી જાય છે, તેની પાસે કોઈ ભાવનાનો સામનો કરી શકતું નથી, એ બધી અનુભવસિત વાતો ઉપરથી ભાવનાને તોડવા માટે એની સામે 14 બ્રહ્માંડ મૂક્યા છે, આથી વધારે કોઈનું વજન નથી, આખા જગતથી વધારે શું છે? આખા જગતના બધા પદાર્થોથી બળવાન શું છે? કે ભાવના બળવાન છે, આમ લઈએ એવી રીતે ભાવનાના વિષયને તોડ્યો છે, આ વિષય પર એક વાર પ્રશ્ન કર્યો હતો કે આમાં ગણતરી શું છે? જો ભાવના ફળે છૂટકો અને ન ફળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, અથવા જો 14 બ્રહ્માંડ શૂન્ય ન થાય તો આ દ્રવ્યનો નાશ થઈ જાય, પોતાનો જ નાશ થાય, કેમ કે છે? જો ચૈતન્યમાંથી પરિણમેલી ચૈતન્યની ભાવના ન ફળે તો કાં ચૈતન્યનો નાશ થાય ને કાં 14 બ્રહ્માંડનો નાશ થાય, એમ કે છે? આટલું બધું સખત વાત કેમ સામે લીધી છે કે આ એકદમ કુદરતી વાત છે, અને એ દ્રષ્ટાંતથી સમજાય એવી વાત છે, એમ કરીને દ્રષ્ટાંત આપ્યો હતો કે પુણ્યના ફળને પાપના ફળ જગતની અંદર પ્રત્યક્ષ જોવામાં આવે છે, એક ચક્રવર્તી હોય એના આયુષનો છેલ્લો સમય હોય ત્યાં સુધી દોમ દોમ સાહેબી હોય, ચારે બાજુથી કેવી સાહેબી હોય, દેવો એની તૈનાતમાં હોય, છે કોઈ હાજર એમ કે તો દેવો અંદર આમ એની કુર્નિશ બજાવે, નમસ્કાર કરે. કુર્નિશ કહે છે ઉર્દુ ભાષામાં, બહુ લડીને બહુ વિનયથી એને જી હા ને જી હજુર કેવું હોય એને કુર્નિશ કહે છે. એટલી બધી એને એના પુન તપતા હોય છેલ્લા સમય. અને જ્યાં આયુષ છૂટ્યું કે હાથ મીનાર કે ક્યાં સમ્યક દ્રષ્ટિ હોય તો દેવલોકમાં જાય, અને મિથ્યા દ્રષ્ટિ ચક્રવર્તી હોય તો સાત મીનાર કે જાય, બીજે ન જાય. કેમ કે એનો જે સર્વોત્કૃષ્ટ પુણ્યને ભોગવવા, પુણ્યના ઉદયના સદભાવમાં ભોગવવાનો રસ છે એ એટલો જ ઉત્કૃષ્ટ હોય છે પાપમાં, તો સમ્યક દ્રષ્ટિ જ બચી શકે છે એમ છે. બાકી આને તો તીવ્ર રસ થયા વગર રહીએ નહીં, તો સ્વાભાવિક જ છે. એટલે સાતમી નારકે જાય છે. એ સાતમી નારકીના આયુષનો પહેલો સમય અને અહીંયા ચક્રવર્તીનો આ બાજુનો છેલ્લો સમય, બે વચ્ચે કેટલો મોટો આંતરો છે, એ કુદરતનો ચમત્કાર છે. આ એક કુદરતનો ચમત્કાર છે કે જ્યાં દોમ દોમ સાહેબી છે ત્યાં પાછો એક સમય પછી નરકની અંદર દુઃખથી ત્રાળ નાખે છે, રાડ નાખે, સાંભળી શકે નહીં, એના દુઃખને જોઈ શકે નહીં, એના દુઃખને સાંભળી શકે નહીં. જો કુદરત વિકારી પરિણામ સાથે આ રીતે બંધાયેલી છે, એમને એમ કહેવું હતું કે કુદરત જો વિકારી સાથે વિકારી પરિણામ સાથે આ રીતે બંધાયેલી છે, સાત રાજુ નીચે જાય છે તો એક સમયમાં, એક જ સમયમાં સાત રાજુ નીચે, એટલી તો ગતિ જો ઝડપથી કરે ભોગવવા માટે, તો શુદ્ધ અને પવિત્ર પરિણામ તો બહુ તાકાત વાળા છે, એની શક્તિ તો ઘણી છે, ગૃહમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ છે. તો એની શક્તિ કેટલી કે એની સાથે કુદરત નથી બંધાયેલી એ વાત કેમ માની શકાય? ભાવનાનો વિષય સ્થાપીને તો એમને નિવેડો લાવી દીધો છે, ચાલે નિવેડો છટકો કરી દીધો છે કે તને કાંઈ ન ફાવતું હોય તો પણ તને શું ભાવના છે તો વિચાર કર, ભાવના વગરનો તો તું નથી. રાગની ને પરની ભાવના તારી ઊભી છે, બસ ભાવના પલટવાનો સવાલ છે. અને તે પણ અહીંયા તો ચૈતન્ય તો સુખમય છે, ચૈતન્ય આત્મા છે, એ તો સુખ સુખથી ભરપૂર છે. તો આ તો નિજ ચૈતન્ય સુખની, નિર્વિકાર સુખની ભાવનાનો વિષય છે. બોલો તો તને ભાવનામાં, અન્યની ભાવનામાં તો તને વિકારી જે સુખાભાસ છે જેને સુખ કહેવામાં આવે છે એનું કંઈક કારણ છે? આ તો નિર્મળ સુખની, પવિત્ર સુખની વાત છે. વિરુદ્ધ છે, વિરુદ્ધ ભાવના છે, બે સાથે રહી જ ન શકે, ભાવના બે સાથે ન રહી શકે. કાં તો સ્વરૂપની ભાવના હોય, કાં તો રાગની, વિકારની અને એના વિષયની ભાવના. બસ જો ન ફળે તો જગતને અથવા ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે, અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય, પરંતુ એમ બને જ નહીં, એમ બની શકતું નથી, એમ બનતું નથી, એનો અર્થ કે આ ભાવના ફળ્યા વિના રહેતી નથી, રહી શકતી નથી. અને એ વાત સ્વાનુભવના જોરમાંથી નીકળેલી વાત છે, પોતાના અનુભવથી અનુભવની પરિસ્થિતિને માપીને એ માપ બહાર આવ્યું છે. અને એમાં ચૌદ બ્રહ્માંડથી પણ ભાવનાને વધુ વજન આપીને તોળેલી છે. આ ભાવનાને ભાવનાનો તોલ કર્યો છે, બે પલ્લા રાખીને તોલ કર્યો છે. એક પલ્લામાં ભાવનાને મૂકી છે, એક પલ્લામાં ચૌદ બ્રહ્માંડને મૂક્યા છે. એ ભાવનાનું પલ્લું ગમે છે. જગતના પરમાણુ આંધળા છે, ચાર દ્રવ્યોને તો બહુ નિસ્બત નથી. સંયોગોમાં પરમાણુની પર્યાયોના જથ્થાના અનેક વિવિધ પ્રકારના સંયોગો ઊભા થાય છે. એ બિચારા બધા આંધળા છે. બાકી રહેલા જે જીવો એમાં બે વિભાગ છે, એક બહુ વિભાગ અજ્ઞાની જીવોનો છે, એ પણ બધા આંધળા છે. જ્ઞાનીઓ તો આ ભાવનાને અનુમોદે છે અને સીધો વિતરાગો જ્ઞાતા દ્રષ્ટા છે, એને તો જ્ઞાતા દ્રષ્ટા સિવાય કાંઈ પરિણમતમાં નથી. જ્ઞાનીઓ અનુમોદે છે કેમ કે પોતે એ ભાવનામાં ઉભા છે. હવે બાકી રહ્યા જગતના જીવોનો બહુ સમૂહ, તો જગતના જીવો અજ્ઞાની જીવો ભલે આથી વિરુદ્ધ માર્ગમાં જનારા હોય, ભાવનાથી ચૈતન્યની ભાવનાથી વિરુદ્ધ માર્ગમાં જનારા હોય, અને પૂતગણો તો ન તો અજ્ઞાનીઓને આધીન પરિણમે છે ન તો જ્ઞાનીઓને આધીન પરિણમે છે, એ તો સ્વતંત્ર પરિણમતી ચીજ છે, છતાં એ કુદરત સાથે બંધાયેલી ચીજ છે. પરમાણુનું પર્યાય એનો કોઈ એવો કુદરતી સંબંધ છે કે વિકારને અનુકૂળ અને નિર્વિકારને અનુકૂળ એ બધા પ્રકાર સંયોગના ઉભા થાય છે. કુદરતી રીતે કોઈ એનો કરતા આવતા નથી, કુદરતી વ્યવસ્થા છે. એ બધા પ્રકારમાંથી ભાવનાનું બળવાન પણ એવું છે કે એ બધા હારી જાય એની પાસે. આ એક આ પણ એક કુદરતી વ્યવસ્થા છે. કોઈ એવા બળવાન પણ ન આવે, કોઈ પૂતગણોની પરિસ્થિતિ એવી બળવાનપણે ઉત્પન્ન થાય ને કોઈ વિરાધક જીવોની પરિસ્થિતિ એવી બળવાનપણે ઉત્પન્ન થાય કે કોઈ એક ભાવનાવાળા જીવની ભાવના મિટાવી શકે, તોડી શકે, એવું ન બની શકે. આ એક ત્રણે કાળે એમ કે છે ને કે વિતરાગનો ધર્મ જયવંત વર્તો, જૈવંત વર્તે જ છે. સત્યમ એવ જયતે એમ કેમ કહેવામાં આવે છે, સત્યનો જ જય થાય છે, એનું કારણ આ છે કે બીજું સંખ્યાએ ગમે એટલું હોય જય આનો થવાનો છે. એની અંદર એટલી શક્તિ છે, એ કુદરતી વસ્તુસ્થિતિ છે. ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે, એ વાત સાથે લીધી જ છે પોતાની. ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે એવો જ વસ્તુનો સ્વભાવ છે. સ્વપર પદાર્થોનો, તમામ વસ્તુનો, સમસ્ત વસ્તુનો આ સ્વભાવ છે. એ કોઈ બીજી રીતે પરિસ્થિતિ કોઈ રીતે થઈ સંભવતી નથી. અને એ તો દ્રષ્ટાંતમાં લીધું કે જ્યારે વિભાવના પરિણામ સાથે કુદરત બંધાયેલી છે તો સ્વભાવના પરિણામ સાથે કુદરત ન બંધાયેલી હોય એમ કેમ બને, એ કેવી રીતે બને? કેમ જ્ઞાની નિશંક અને નિર્ભય છે એ આમાંથી નીકળે છે. આવી જે વસ્તુ સ્થિતિ એનું જ્ઞાન છે અને પોતે પોતાની ભાવનામાં, ચૈતન્યની ભાવનામાં ઉકેલો છે, એટલે એને જગતના કોઈ પદાર્થનો ભય શંકા કાંઈ કારણ રહેતો નથી. એને શું શંકા ને એને શું ભય? આ દ્રવ્ય તો છે એ તો અવ્યાબાદ સ્વરૂપે છે, આ દ્રવ્યનો નાશ થઈ જાય એટલી વાત લીધી છે. પણ આ દ્રવ્ય એટલે પોતાનું દ્રવ્ય, પોતાનું દ્રવ્ય એ નાશ થાય એ તો પ્રશ્ન નથી, પણ એને કોઈ અંશ માત્ર અનંતમાં અંશે કોઈ બાધા પહોંચાડી શકે એવું દ્રવ્યથી કે ભાવથી ન બને. દ્રવ્યથી એના એક પ્રદેશને કોઈ ખોડો ખાંગો કરી શકે નહીં. ખોડો ખાંગો સમજાય છે, કાંઈ પણ ઈજા પહોંચાડવી. એક બહુ સારો ઘાટેલો કોઈ ચીજ હોય, નકશી કરી હોય, કળા કલાત્મક એમાં એક જગ્યાએ નુકસાન કરી નાખે તો એમ કહેવાય કે આની ખોડ ઊભી થઈ, ચીજમાં ખોડ છે, ખામી છે, ક્ષતિ છે, અથવા ખાંગો થઈ ગયો, એક અંગ કપાઈ ગયો, આયા એક પ્રદેશ એનો ખોડો ખાંગો થાય એવું નથી. અસંખ્ય પ્રદેશ ચૈતન્ય મૂર્તિ આત્મા છે, એનો એક પ્રદેશ ચાહે ગમે તે પરિસ્થિતિ ઊભી થાય. આ જીવ પાટા ગાડીના પાટા નીચે પેચાણો છે, ચલ ટેપાયો છે કે નહીં, એનો એક પ્રદેશ ખોડો ખાંગો નથી. ક્યાંય બળ્યો, ઝેડ્યો, ભીસાયો, કપાયો, કાંઈ કાંઈ કોઈ પરિસ્થિતિમાં એક પ્રદેશ એનો ખોડો ખાંગો થાય નહીં. શક્તિએ એનો ભાવ લઈએ તો અનંત ગુણમાંથી કોઈ એક ભાવમાં, એક ગુણમાં ક્યાંય પણ ક્ષતિ પહોંચી શકે નહીં, ઊણો થઈ શકે નહીં, એક ગુણ ઘટી શકે નહીં કે કોઈ એક ગુણમાં ઊણપ થઈ શકે નહીં. દ્રવ્યને ભાવે અવ્યાબાધ સ્વરૂપ છે, એવા સ્વરૂપનો નાશ થવાનો તો વિચાર સુદ્ધા પણ અસ્થાને છે. જ્યાં એને બાધા પહોંચવી અશક્ય છે ત્યાં એનો નાશ થવાની શું પરિસ્થિતિ છે કે એ તો એનો વિચાર પણ થઈ શકે કે એનો સર્વનાશ થાય. અનંતકાળમાં પાર વગરની નબળીમાં નબળીને ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાંથી પસાર, ઘાણીએ ઘાલીને તેલ કાઢ્યું એમ કે ચેપી નાખ્યો એટલે જીવને કોઈ અડી શકતું નથી, સ્પર્શ નથી કરી શકતો. સ્પર્શ ગુણનો એનામાં અભાવ હોવાથી કોઈ પણ પ્રકારે ઘન પ્રવાહી કે વાયુ એવા કોઈ પણ પદાર્થોથી એનો સ્પર્શ નથી થઈ શકતો. પાણીમાં પલાળી શકે નહીં, અગ્નિથી બાળી શકાય નહીં, એ વાયુનો ગુણ છે. પવનથી સૂકવી શકાય નહીં અને કોઈ ઘન પદાર્થથી એને અડી શકાય નહીં, એવો આત્મા એનો નાશ થવાનો તો પ્રશ્ન જ નથી. પોતાની તાકાતને વિચારે તો પોતાની શક્તિને જોનાર ઉપયોગ, શક્તિ સ્વરૂપ જોતા, શક્તિ વાળું સ્વરૂપ જોતા, શક્તિમય સ્વરૂપ જોતા એ થંભી જાય ઉપયોગ, એવું એ સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? સ્વરૂપ એવું છે આશ્ચર્યકારી, મહા આશ્ચર્યકારી, કે જોનાર એમાં થંભી જાય. એમ કહેતા આ ભગવાનનું એ વાત છે કે સમૂહ શરણમાં સાક્ષાત જે પરમાત્મા બિરાજમાન હોય છે એને જોવે તો એવું શાંત તેજોમય રૂપ છે, ઉપયોગ ક્યાંથી, નજર ફેરવવી ગમે નહીં, જોનાર જોતા ધરાય જ નહીં, જોયા જ કરે અને જોયા જ કરે, જોયા જ કરે, ઉપયોગ ફેરવવો ગમે એવું તો દેહનો બહારનો વિદાર છે. પૂર્ણ ત્યાં ને તો કુદરત, એવો કુદરત શું કરે છે ત્યાં પરમાણુ પરમોદારિક થાય છે, આખા જગતના શાંત રસના પરમાણુ જાણે એક ઠેકાણે આવીને એકત્રિત થઈ ગયા છે. એટલી નમણાશ છે, એટલું રૂપ છે, એટલું તેજ છે, એટલી શીતળતા છે, ઉપયોગ ત્યાંથી બદલવો કોઈને ગમે છે? આ તો એથી વધારે છે કેમ કે એ તો હજી જળના રજકણોની અવસ્થા છે. પણ ચૈતન્ય જીનચંદ્ર આત્મા છે એના સ્વરૂપને જોનાર ઉપયોગ થંભી જાય એ સહજ અને સ્વાભાવિક છે, એકદમ સહજ અને સ્વાભાવિક છે. એવો જ વસ્તુનો સ્વભાવ છે એની ભાવનામાં, એ ભાવના સાકાર થાય એવો તો વસ્તુનો સ્વભાવ છે, એ ભાવના મૂર્તિમંત થાય, એ ભાવના સફળ થાય એવો જ વસ્તુનો સ્વભાવ છે. આ વાત અનંતા તીર્થંકરો એ કહેલી છે. ત્રણેય કાળના તીર્થંકરો ભાવનાના વિષયમાં આટલી જોરથી, આટલી મજબૂતાઈથી વાત કરે છે. હું કહું છું, હું કહું છું એમ કહેવાને બદલે આમ કહી દીધું છે, સીધું અનંતા તીર્થંકરો એ કહેલી વાત છે. વાંધો પાડવો હોય તો પાડે કે લાવો આગમનો આધાર. ચિંતનની ભાવના નિષ્ફળ ન જાય અને એ ભાવના ફળે એવું તીર્થંકરે કહેલું હોય, કદાચ કહ્યું હશે, પણ અનંતા તીર્થંકરોએ કહેલું એ કેવી રીતે કાંઈ થયું? ભાવના પ્રમાણે નથી થાય. એ તો એક તીર્થંકર કહે છે, તે જ અનંત તીર્થંકર કહે છે, કહેનાર એમ કે અત્યારે તો તીર્થંકર છે. ભગવાન 2500 વર્ષ પહેલા સિદ્ધાલયમાં પધાર્યા વીર પરમાત્મા, એ તો 2500 વર્ષ પહેલાની વાત થઈ ગઈ. અત્યારે છે ને, તમે એમ કહો છો કે તીર્થંકરે કહ્યું નહીં, અનંતા તીર્થંકરોએ કહ્યું. આ વાત તો અનંતા તીર્થંકર કઈ પ્રમાણ આપો એનો, તમે કે અમારો આત્માનો અનુભવ એનું પ્રમાણ છે. શું અમારો આત્માનુભવ એ પ્રમાણ છે? ભગવાન એ અનુભવ પ્રમાણ છે. એમાં અનંતા તીર્થંકરો ના જ્ઞાનની સાક્ષી છે. અમારો અનુભવ સર્વજ્ઞ શક્તિને સ્પર્શીને ઉત્પન્ન થયો છે. ક્યાંથી ઉત્પન્ન થયો છે? અંદરમાં જે સર્વજ્ઞ સ્વભાવ છે, એ સર્વજ્ઞ સ્વભાવનો સાક્ષાત્કાર કરીને થયેલો અનુભવ છે. એ સાક્ષાત્કારમાં અનંતા સર્વજ્ઞની સાક્ષી છે. કે આમ જ અનંતા સર્વજ્ઞો થયા છે, આવા સ્વાનુભવથી અનંતા સર્વજ્ઞો થયા છે, એનું મૂળિયું અમારા હાથમાં આવ્યું છે. આમાં અનંતા તીર્થંકરોની સાક્ષી આવી છે. ભલે પ્રત્યક્ષપણે અનંતા તીર્થંકરોને સાંભળ્યા ન હોય અને એ વાત ધારી ન હોય, તો પણ અનંતા તીર્થંકરોએ કહેલી આ વાત છે એમ સ્વાનુભવમાંથી બહુ જોર કરીને આ 21મું બોલાવ્યો છે. કેટલું સિદ્ધાંતનું જોર છે, ભાવનાનો આ સિદ્ધાંત છે, અને ભાવનાના સિદ્ધાંતનું કેટલું જોર છે. દેખાવમાં શાંતતા હોય એટલે નિર્બળ છે એમ કોઈ માની લેવાની જરૂર નથી. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા કે ખીલે બાંધેલો વાછડો બે ચાર દિવસનો તાજો જન્મેલો હોય, લોહી છટકા ભરતું હોય, કેમ કે એનું જલ્દી વધે છે, એનું શરીર જલ્દી વધે. મનુષ્યમાં બાળકથી મોટો થતો વાર લાગે, પણ વાછડો મોટો થતા વાર નથી લાગતી, કેમ કે એની ડેવલપમેન્ટ એ જાતનું શરીર તો ઠેકડે ઠેકડા મારે, એમ કે જમીન ઉપર પગ રહેતો નથી એક સેકન્ડનો, ચારે પગે ઠેકડા માંડે મારે છે. બહુ જોરુકો છે અને બહુ બળુકો છે, પણ ખીલો જે ખીલારે બાંધો છે આખો દી ઠેકડા મારે તો ખીલો હલતો નથી. બળ કોનું? ઠેકડા મારે છે એનું કે ખીલાનું? કે શાંત ખીલો છે એનું બળ વધારે છે. એમ ધર્માત્મા શાંત હોય છે પણ એ હલે ની અંદર થી બળવાન હોય છે. જગત આખું ઠેકડા મારે તોફાન કરે એ બળવું દેખાય. બળ છે, ધન બળ છે, વચન બળ છે, કાય બળ છે, સંખ્યા બળ છે, ફલાણું છે, ભાઈ આ ચૈતન વજ્ર છે અંદરથી હલે હું નથી, અને એની પાસે આ કુદરત એની સાથે બંધાયેલી છે. તારી સાથે બંધાયેલી નથી કુદરત, એની સાથે આખું આગમ દીધું, આગમનું ગોળિયું પકડાવી દીધું અને માર્ગને સહેલો ને સરળ કરી દીધો. બીજું કાંઈ ન આવડે તો એ ચૈતન્યની ભાવનામાં આવી જાય. એ ભાવનામાં ફેંસલો છે આ વાતનો. તને આથી વધારે શું ખાતરી આપીએ? 14 બ્રહ્માંડને તોડ્યા છે એની અમે આથી વધારે કોઈ ખાતરી આપવાની જરૂર રહેતી.
જય હો બ્રહ્મ કૃપાળુ શ્રી કાંસદેવનો, જય મિત્રાગી દિગંબર જિનધારમનો.